પ્રારંભિક કથન એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય અને સંદર્ભ.
નમસ્કાર અને ગ્રંથસારમાં ફરી એકવાર સ્વાગત. આજે આપણે એક એવી બ્રિટિશ નવલકથાની ઊંડી વાત કરવાના છીએ જેણે 21મી સદીના સાહિત્ય પર પોતાની છાપ છોડી છે. ઇયાન મેકઇવાનની અટોનમેન્ટ.
હા, અટોનમેન્ટ ગુજરાતીમાં આપણે કદાચ પ્રાયશ્ચિત કહી શકીએ, પણ
શું આ શબ્દ પૂરતો છે એની જટિલતાને સમજવા માટે? કદાચ નહીં.
બરાબર. કારણ કે આ કથા પ્રાયશ્ચિતની શક્યતા પર જ સવાલ ઉઠાવે છે. પણ પહેલા લેખક વિશે વાત કરીએ. ઇયાન મેકઇવાન.
ચોક્કસ. સમકાલીન બ્રિટિશ લેખકોમાં એમનું નામ ઘણું મોટું છે.
હા, શરૂઆતમાં તો એમને ઇયાન મકાબરે કહેતા, એમની પેલી ઘેરી મનોવૈજ્ઞાનિક વાર્તાઓને લીધે. પણ પછી એમનું લેખન વિકસ્યું
અને અટોનમેન્ટ જેવી કૃતિઓ આવી જેમાં માનવ સંબંધોની નાજુકતા, પેલી નૈતિક ગૂંચવણો અને ખાસ તો એક નાની ભૂલ, એક ગેરસમજ કેવું ભયાનક પરિણામ લાવી શકે એના તેઓ માસ્ટર છે.
એમની શૈલી પણ આમ બૌદ્ધિક રીતે ધારદાર અને મનોવૈજ્ઞાનિક રીતે ઊંડી હોય છે.
બિલકુલ. અને 2001માં આવેલી અટ્યુનમેન્ટ તો જાણે એમની કારકિર્દીનો નિચોડ હોય એમ લાગે. બુકર પ્રાઇઝ નોમિનેશન પણ મળ્યું.
અને એમાં ઘણું બધું છે. એક ઉચ્ચ વર્ગના પરિવારનું ડ્રામા, બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિ, કરુણ પ્રેમ કથા
અને પેલું મેટાફિક્શન, કથાની અંદર કથા, એ બહુ રસપ્રદ છે.
હા, એના પર આપણે પછી આવીશું. તો સમયગાળો પણ લાંબો છે, 1935થી છેક 1999 સુધી.
એટલે મેકઇવાનના જે મુખ્ય વિષયો છે, ભૂલ, અપરાધભાવ, સત્યની સાપેક્ષતા, કલ્પનાની શક્તિ અને જોખમ, કલા અને જીવનનો સંબંધ, આ બધું જ અહીં ભેગું થાય છે.
તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ આ જ છે. નવલકથાની પૂરી વાત, પાત્રોના મનોભાવ, એમના ઉતાર ચડાવ, મુખ્ય વિષયો અને પેલા હચમચાવી દેનારા વળાંકો, એ બધું સમજવાનો.
સરસ. તો શરૂઆત કરીએ એ 1935ના ગરમ દિવસથી.
હા, ચાલો. એ વાતાવરણ કેવું હતું?
વાર્તાની શરૂઆત અને પાત્રો.
કલ્પના કરો, 1935નો ઉનાળો, ઇંગ્લેન્ડનું ગ્રામીણ પર્યાવરણ, ટેલિસ પરિવારની એક મોટી એસ્ટેટ, હવામાં અસહ્ય ગરમી છે, પણ એનાથી એ વધુ અંદરનો ઉકળાટ છે.
અંદરનો ઉકળાટ એટલે
વણકહી લાગણીઓ, દબાયેલી ઈચ્છાઓ, જાણે કંઈક ખવાનું છે એવો અણસાર. મેકઇવાન એવું વાતાવરણ ઊભું કરે છે કે જાણે હવામાં તણાવ ભરેલો હોય.
બરાબર. અને આ બધાની વચ્ચે મુખ્ય પાત્રો કોણ છે?
ત્રણ મુખ્ય પાત્રો છે. સૌથી પહેલા તો 13 વર્ષની બ્રાયોની ટેલિસ.
ઓ, 13 વર્ષની છોકરી.
હા, પણ અસાધારણ બુદ્ધિશાળી, કલ્પનાશીલ, લેખિકા બનવું છે એને. અને એનામાં એક ખાસ વાત છે, વ્યવસ્થા અને નિયંત્રણ માટેની એક ધૂન.
વ્યવસ્થાની ધૂન આરસપ્રદ છે.
હા, અને આ જ કદાચ મુશ્કેલીનું કારણ બને છે. એ દુનિયાને પોતાની વાર્તાના પાત્રોની જેમ જુએ છે, અને જ્યારે વાસ્તવિકતા એના ચોકઠામાં ના બેસે ત્યારે એને સુધારવા જાય છે.
સમજી ગયો. અને બીજા પાત્રો?
પછી છે એની મોટી બહેન સેસિલિયા. કેમ્બ્રિજ ગ્રેજ્યુએટ છે, પણ થોડી આમ અસ્થિર જેવી, જીવનમાં શું કરવું એની શોધમાં. અને ત્રીજો મુખ્ય પાત્ર છે રોબી ટર્નર. એમના ઘરની જે દેખરેખ રાખનાર સ્ત્રી છે એનો દીકરો.
ઓહ, એટલે સામાજિક રીતે થોડો અલગ.
બરાબર. ટેલિસ પરિવારે જ એને ભણાવ્યો છે. એ પણ કેમ્બ્રિજ ભણેલો છે, ખૂબ તેજસ્વી છે, પણ એનો વર્ગ એના ભવિષ્ય સાથે જોડાયેલો છે.
અને સેસિલિયા અને રોબી વચ્ચે?
એમની વચ્ચે એક ઊંડો પણ અવ્યક્ત પ્રેમ છે. પણ પેલી વર્ગભેદની દિવાલ એ નડે છે. આ તણાવ શરૂઆતમાં સતત દેખાય છે,
ગેરસમજણની શરૂઆત.
અને અહીંથી જ પેલી ગેરસમજણોની હારમાળા શરૂ થાય છે, જેના મૂળમાં બ્રાયોનીની અપરિપક્વ દૃષ્ટિ અને પેલી વાર્તા ઘડવાની વૃત્તિ છે.
હા,
એ પુખ્ત દુનિયાની જે જટિલતા છે તેને પોતાની બાળ સહજ નૈતિકતાથી જુએ છે, સારું અને ખરાબ બસ.
હા, પહેલો બનાવ કયો હતો, પેલો ફુવારા પાસેનો?
હા, એ જ. બ્રાયોની બારીમાંથી જુએ છે સેસિલિયા અને રોબી વચ્ચે કંઈક તણાવ છે. સેસિલિયા ગુસ્સામાં એક મોંઘી ફૂલદાની તોડી નાખે છે.
અચ્છા.
અને પછી એના ટુકડા લેવા માટે પોતાના કપડાં ઉતારીને ફુવારામાં ઉતરે છે. હવે બ્રાયોની આ જુએ છે, પણ એનો અર્થ શું કાઢે છે?
એને શું દેખાય છે? એને લાગે છે કે રોબી સેસિલિયા પર કોઈક રીતે દબાણ કરી રહ્યો છે, એનું અપમાન કરી રહ્યો છે.
ઓ, તદ્દન ખોટી સમજણ.
બિલકુલ. અને મેકેવાન અહીં એ જ બતાવે છે કે સત્ય કેટલું વ્યક્તિલક્ષી હોય છે, જોનારની દ્રષ્ટિ અને પૂર્વગ્રહ એને કેવો આકાર આપે છે.
પણ આ તો શરૂઆત હતી, પછી પેલો પત્ર.
હા, એ બીજી મોટી ગેરસમજ. રોબી સેસિલિયાને પ્રેમ પત્ર લખવા બેસે છે, પણ ભૂલથી એક બીજો કાચો મુસદ્દો મોકલી દે છે.
જેમાં શું હતું?
જેમાં આમ સ્પષ્ટ શારીરિક ઈચ્છા વ્યક્ત થયેલી હતી, અને એ પત્ર સીધો બ્રાયોનીના હાથમાં આવે છે.
અરે બાપરે!
એ વાંચી લે છે અને બસ એના મનમાં રોબી એક વિકૃત માણસ તરીકે પાક્કો થઈ જાય છે. એની કલ્પના એને ખલનાયક બનાવી દે છે.
અને ત્રીજું દ્રશ્ય પુસ્તકાલયનું.
હા, એ અચાનક પુસ્તકાલયમાં પહોંચી જાય છે અને ત્યાં રોબી અને સેસિલિયા એમની અંગત પળોમાં છે. ઉત્કટ શારીરિક નિકટતા,
જે બ્રાયોની સમજી શકતી નથી.
બિલકુલ. એની ઉંમર અને સમજ માટે આ બધું અઘરું છે. એ આ દ્રશ્યને પણ એક હુમલા તરીકે જુએ છે. રોબી ફરી સેસિલિયા પર જુલમ કરી રહ્યો છે.
એના ત્રણેય રટનાઓ, ફુવારો, પત્ર, પુસ્તકાલય, બ્રાયોનીના મનમાં રોબી વિરુદ્ધ એક આખી સ્ટોરી તૈયાર કરી દે છે.
બરાબર.
એની કલ્પના શક્તિ જે સર્જન માટે હતી, તે હવે વાસ્તવિકતા પર એક ખતરનાક વાર્તા થોપી રહી છે, અને આજ આવનારી દુર્ઘટનાનો પાયો નાખે છે.
ગુનો અને ખોટો આરોપ.
તો એ સાંજે શું થાય છે? તણાવ તો પહેલેથી જ હતો. ડિનર પાર્ટી હોય છે, એ દરમિયાન બ્રાયોનીના બે પિતરાઈ ભાઈઓ જોડિયા છે એ ભાગી જાય છે.
બરાબર.
એટલે બધા એમને શોધવા અંધારામાં નીકળે છે.
અને એ અંધાધૂંધીમાં
બ્રાયોનીની પિતરાઈ બેન 15 વર્ષની લોલા ક્વિન્સી એના પર કોઈ હુમલો કરે છે.
કોણ?
એ જ તો પ્રશ્ન છે.
બરાબર.
બ્રાયોની લોલાને શોધે છે. લોલા ડરેલી છે. હવે બ્રાયોની પાસે ક્ષણ આવે છે કોણ હતું.
અને એના મનમાં તો પહેલેથી જ
ગુનેગાર નક્કી જ હતો રોબી. એની બધી ગેરસમજો, પૂર્વગ્રહો, બધું ભેગું થાય છે.
અને શું કહે છે?
જ્યારે એને પૂછવામાં આવે છે ત્યારે એ પૂરા આત્મવિશ્વાસથી કહે છે, મેં તેને જોયો, મેં તેને મારી પોતાની આંખોથી જોયો, અને રોબીનું નામ આપી દે છે.
અરે,
એક બાળકની જુબાની અને એ પણ આવી ખોટી.
અને ક્ષણ બધું બદલી નાખે છે. અનેક જિંદગીઓ બરબાદ.
સિસિલિયા શું કરે છે?
એ તો માને નહીં.
સિસિલિયા વિરોધ કરે છે. એ જાણે છે રોબી આવું ન કરી શકે, પણ બ્રાયોનીની જુબાની અને કદાચ લોલાની મૂક સંમતિ એ વધુ ભારે પડે છે.
અને પેલો વર્ગભેદનો મુદ્દો પણ અહીં આવે છે. નહીં,
ચોક્કસ. રોબી કામવાળીનો દીકરો, એના પર આરોપ મૂકવો સહેલો છે. એ બલીનો બકરો બની જાય છે.
જ્યારે ખરો ગુનેગાર
પેલો પોલ માર્શલ, જે અમીર મહેમાન હતો, જેને લોલા સાથે પહેલા પણ વિચિત્ર વર્તન કરેલું, એ સાવ બચી જાય છે. એની સામાજિક સ્થિતિ એને બચાવી લે છે.
આ તો ભયાનક અન્યાય છે.
અને એમાં એક કરુણતા એ છે કે લોલા પોતે પણ કદાચ ડરથી કે આઘાતથી કે પછી માર્શલના પ્રભાવ હેઠળ સાચું નથી બોલતી, અને પાછળથી એ માર્શલ સાથે લગ્ન પણ કરે છે.
શું વાત કરો છો?
હા, એટલે આ ખૂબ જ જટિલ છે. પીડિતા પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિનો ભાગ બની જાય છે. અંતે રોબીની ધરપકડ થાય છે અને રોબી અને સેસિલિયાના ભવિષ્ય પર એક કાળો પડદો પડી જાય છે.
યુદ્ધ અને રોબીનો અનુભવ.
હવે વાર્તા 5 વર્ષ આગળ જાય છે. 1940, બીજું વિશ્વયુદ્ધ.
હા, રોબી જેલમાંથી છૂટ્યો છે, પણ એ શરતે કે એ લશ્કરમાં જોડાય. હવે એ ફ્રાન્સમાં છે. બ્રિટિશ લશ્કર ડંકર તરફ પીછેહટ કરી રહ્યું છે.
એટલે યુદ્ધનો માહોલ
ભયાનક. મેકવાઇન યુદ્ધની જે વાસ્તવિકતા બતાવે છે એ કંપારી છોડાવી દે તેવી છે. અંધાધૂંધી, ક્રૂરતા, વિનાશ, સૈનિકોની શારીરિક અને માનસિક પીડા, બધું જ.
રોબીની શું હાલત છે?
એ ઘાયલ છે. શરીરમાં ઝેર ફેલાઈ રહ્યું છે. સેપ્ટિસેમિયા, તાવ છે, અર્ધબેભાન જેવી હાલત છે. પણ
શું એને ટકાવી શું રાખે છે?
ફક્ત એક જ વસ્તુ, સેસિલિયા. એની યાદો, એના પત્રો, એને ફરી મળવાની એક તીવ્ર ઈચ્છા,
પ્રેમની તાકાત.
હા, આ ભયાનકતાની વચ્ચે એ જ એનું એકમાત્ર સંબળ છે. એનું લક્ષ્ય એક જ છે, જીવતા રહેવું, ડંકર પહોંચવું, દરિયો પાર કરવો અને સેસિલિયા પાસે પાછા જવું.
અને એ પહોંચે છે ડંકર.
હા, એ ડંકરના દરિયા કિનારે પહોંચે છે. પણ ત્યાં થાકેલો, બીમાર, એ સેસિલિયાના સપના જોતો સૂઈ જાય છે. પેલી બચાવવા આવતી બોટની રાહ જોતો.
અને આપણને ત્યારે ખબર નથી પડતી,
પણ
એ એની છેલ્લી ઊંઘ હોય છે. ખૂબ જ કરુણ અંત છે એના પાત્રનો, જે આપણને છેક પછીથી ખબર પડે છે.
બ્રાયોનીનું પ્રાયશ્ચિત.
તો હવે વાર્તા પાછી બ્રાયોની પર આવે છે. એ ક્યાં છે, શું કરે છે?
એ 18 વર્ષની છે, 1940નો જ સમય, લંડનમાં.
એણે કેમ્બ્રિજ જવાનું માંડી વાળ્યું છે.
કેમ?
કદાચ પોતાની જાતને સજા આપવા. એ લંડનની એક હોસ્પિટલમાં નર્સ તરીકે તાલીમ લઈ રહી છે. એ પણ જ્યારે લંડન પર બ્લિત્સ ચાલી રહ્યું છે, જર્મન બોમ્બારો થઈ રહ્યો છે.
એટલે આ એનો પ્રાયશ્ચિતનો રસ્તો છે.
હા, એવું કહી શકાય. પોતાની કલ્પનાની દુનિયામાંથી નીકળીને એ હવે જીવનની કઠોર વાસ્તવિકતાનો સામનો કરી રહી છે. ઘાયલ સૈનિકો, પીડા, મૃત્યુ.
શું અનુભવને બદલે છે?
ચોક્કસ, એને માનવીય દુઃખની, સહનશીલતાની ખરી સમજ મળે છે. એ જુએ છે કે માણસ કેટલો નાજુક છે. પેલો એક ફ્રેન્ચ સૈનિક લ્યુક કોર્નેટ, જે મૃત્યુ પામી રહ્યો છે, એની સાથેનો એનો સંવાદ, એ ઘણું કહી જાય છે.
અને પછી એને પેલી ભયાનક સચ્ચાઈનું ભાન થાય છે, ખરું ને?
હા, એક લગ્નમાં જાય છે. અને કોના લગ્ન? લોલા ક્વિન્સી અને પોલ માર્શલના.
શું? એ બંનેના લગ્ન?
હા, અને એમને સાથે જોઈને એના મગજમાં વીજળીનો ઝબકારો થાય છે. એને સમજાય છે કે પેલી રાત્રે હુમલાખોર રોબી નહોતો, પણ પોલ માર્શલ હતો.
આખી ભૂલનું ચિત્ર હવે એની સામે સ્પષ્ટ થાય છે.
બિલકુલ. અને આ ભાન થયા પછી નવલકથાના ત્રીજા ભાગમાં એક પગલું ભરે છે. એના કહેવા મુજબ એ સેસિલિયાને મળવા જાય છે.
ક્યાં?
સેસિલિયાના ફ્લેટ પર. અને ત્યાં કોણ હોય છે? રોબી, લશ્કરની રજા પર આવેલો.
ઓ, એટલે મુલાકાત થાય છે.
હા, એવું બ્રાયોની આપણને કહે છે. મુલાકાત બહુ તંગ છે, પીડાદાયક. સેસિલિયા માફ કરવા તૈયાર નથી. રોબી ગુસ્સાથી ઠંડોગાર છે.
બ્રાયોની શું કહે છે?
જુબાની બદલશે, કાયદાકીય પગલાં લેશે. રોબી અને સેસિલિયાને સૂચનાઓ આપે છે.
એટલે વાચકને લાગે કે હવે કંઈક થશે, પ્રાયશ્ચિત થશે, ન્યાય મળશે.
હા, એવી આશા બંધાય છે. પણ અહીં જ મેકેવાન આપણને એક મોટો ધારદાર ઝટકો આપે છે.
પરિકથાત્મક વળાંક.
અને એ ઝટકો ક્યારે આવે છે?
નવલકથાના છેક છેલ્લા ભાગમાં. વાર્તા સીધી 1999માં કૂદી જાય છે.
ઓહો, આટલો લાંબો કૂદકો.
હા, બ્રાયોની હવે 17 વર્ષની છે, એક પ્રખ્યાત સફળ લેખિકા. પણ એને વેસ્ક્યુલર ડિમેન્શિયા છે, એની યાદશક્તિ જઈ રહી છે.
અચ્છા.
અને પોતાના જન્મદિવસની ઉજવણી વખતે પોતાના છેલ્લા પુસ્તક વિશે વાત કરતા એક ખુલાસો કરે છે.
શું ખુલાસો?
એ કહે છે કે આપણે જે વાર્તા વાંચી, ખાસ કરીને પેલો ત્રીજો ભાગ જેમાં એ સિસિલિયાને રોબીને મળે છે, માફી માંગે છે, પ્રાયશ્ચિતનો રસ્તો નક્કી થાય છે, એ બધું
શું?
એ બધું જ કાલ્પનિક હતું. એ એની, બ્રાયોનીની રચના હતી.
શું વાત કરો છો? આ તો આઘાતજનક છે. એટલે પેલી મુલાકાત થઈ જ નહોતી?
ના, આ જે મેટાફિક્શનનો કમાલ, કથાની અંદર કથા. લેખક પોતે જ કહે છે કે આ મારી કલ્પના છે.
તો પછી સત્ય શું હતું? વાસ્તવિકતા શું હતી?
કઠોર ક્રૂર વાસ્તવિકતા એ હતી કે બ્રાયોની રોબિનને ફરી ક્યારેય મળી જ નહોતી.
કેમ?
કારણ કે રોબી 1 જૂન 1940ના રોજ ડંકરના કિનારે સેપ્ટિસેમિયાથી મૃત્યુ પામ્યો હતો. એ ક્યારેય પાછો ફર્યો જ નહીં.
અને સેસિલિયા
પણ રોબીના મૃત્યુના થોડા મહિના પછી, 1940માં લંડનના બાલહામ અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર જે બોમ્બ ધડાકો થયો, એમાં સેંકડો લોકો સાથે એ પણ મારી ગઈ.
હે ભગવાન! એટલે રોબી જેલમાંથી છૂટ્યા પછી એ લોકો ક્યારેય મળ્યા જ નહોતા?
ક્યારે નહીં. પેલી ફ્લેટની મુલાકાત, માફી, ભવિષ્યની આશા, બધું જ બ્રાયોનીનું સર્જન હતું. એનું પ્રાયશ્ચિત હતું, પણ કાગળ પરનું.
પણ શા માટે એણે આવું કેમ કર્યું?
એ કહે છે કે વાસ્તવિક જીવન જે સુખ એમને ન આપી શક્યું, એ સુખ એણે પોતાની નવલકથામાં આપ્યું. એ આને કરુણાનું અંતિમ કાર્ય, એક અલાયદો ઉપહાર કહે છે. પણ સાથે એ સવાલ પણ પૂછે છે કે શું નવલકથાકાર ખરેખર પ્રાયશ્ચિત કરી શકે? કારણ કે પોતાની વાર્તામાં તો એ ભગવાન જેવો છે, એ જ પરિણામ નક્કી કરે છે.
વાહ, આ તો અદ્ભુત અને હૃદય ચીરી નાખે એવો વળાંક છે. કલા દ્વારા પ્રાયશ્ચિતની શક્યતા અને મર્યાદા પર આનાથી મોટી ટિપ્પણી શું હોઈ શકે?
બરાબર. આ વાર્તા કહેવાની કળા પર જ એક પ્રશ્નાર્થ છે.
મુખ્ય વિષયો, થીમ્સની ચર્ચા.
તો આ નવલકથાના મુખ્ય વિષયો પર ફરી એક નજર કરીએ. પહેલું તો સ્પષ્ટ છે, અપરાધબોધ અને પ્રાયશ્ચિત.
હા, અને પ્રાયશ્ચિતની અશક્યતા. શું એવી ભૂલ માટે માફી મળી શકે જેના પરિણામો કાયમ માટે રહી જાય?
બ્રાયોનીનો આજીવન સંઘર્ષ એ જ છે.
અને બીજો મોટો મુદ્દો છે કલ્પના શક્તિ, એની શક્તિ અને એનું જોખમ.
બરાબર. એ જ કલ્પના જેને લેખિકા બનાવે છે, એ જ કલ્પના બે જિંદગીઓનો ભોગ લે છે. વાર્તાઓ કેટલી શક્તિશાળી હોઈ શકે છે અને કેટલી ખતરનાક પણ,
જે આપણને સત્ય વિરુદ્ધ કલ્પનાના મુદ્દા પર લાવે છે. સત્ય શું છે? શું એ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે?
અને શું ભાવનાત્મક સત્ય, જેમ કે બ્રાયોનીએ રોબી અને સેસિલિયાને આપેલું કાલ્પનિક સુખ, એ વાસ્તવિક સત્ય જેટલું જ મહત્વનું છે?
મેકેવાન જવાબ નથી આપતા, પણ વિચારતા કરી મૂકે છે.
પેલો સામાજિક વર્ગ અને અન્યાયનો મુદ્દો પણ ખૂબ સ્પષ્ટ છે.
હા, રોબી કેવી રીતે સરળતાથી ભોગ બને છે અને પોલ માર્શલ જેવો માણસ કેવી રીતે બચી જાય છે અને સફળ થાય છે, એ સમાજ પર સીધો કટાક્ષ છે.
અને નિર્દોષતાનો અંત, બ્રાયોનીની વ્યક્તિગત નિર્દોષતા અને બીજા વિશ્વયુદ્ધને કારણે એક આખી પેઢીની નિર્દોષતાનો અંત.
બરાબર. વ્યક્તિગત દુઃખ અને ઐતિહાસિક દુઃખ અહીં એકબીજા સાથે ગૂંથાયેલા છે. ભાવનાત્મક રીતે આ નવલકથા ખૂબ અસર કરે છે. પેલો અંત જાણ્યા પછી છેતરાયા જેવું લાગે, પણ બ્રાયોની માટે સહાનુભૂતિ પણ જાગે.
હા, અને રોબી અને સેસિલિયા માટે તો ખૂબ દુઃખ થાય. પેલી પંક્તિ યાદ આવે છે,
વ્યક્તિ બીજી બધી વસ્તુઓ ઉપરાંત એક ભૌતિક વસ્તુ છે, સહેલાઈથી ફાટી જાય છે, સહેલાઈથી સંધાતી નથી. બરાબર. આ શારીરિક અને ભાવનાત્મક બંને ઘા માટે સાચું છે.
અંતિમ પ્રતિબિંબ એટોનમેન્ટની ખરી તાકાત એ બતાવવામાં છે કે કેવી રીતે એક ક્ષણની ભૂલ, એક ખોટો શબ્દ પેઢીઓ સુધી પડઘા પાડી શકે છે.
હા, કારણ અને અસરની આ એક જબરદસ્ત વાત છે. એક નાની ઘટના જીવનનો આખો માર્ગ બદલી નાખે છે.
અને એટલે જ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. સત્ય શું છે, સ્મૃતિ કેવી રીતે કામ કરે છે, ક્ષમા શક્ય છે કે નહીં, અને વાર્તા કહેવાની જવાબદારી શું છે.
ખાસ કરીને આજના પોસ્ટ ટ્રુથ યુગમાં આ સવાલો વધુ મહત્વના બન્યા છે.
ખરેખર આ નવલકથા શીખવે છે કે વાર્તાઓ શક્તિશાળી છે અને તેનો ઉપયોગ ખૂબ જવાબદારીથી કરવો જોઈએ.
અને એ પણ કે કદાચ સાચું પ્રાયશ્ચિત શબ્દોમાં નહીં, કાર્યોમાં હોય છે. જો કે અમુક કાર્યોના પરિણામ ક્યારેય બદલી શકાતા નથી.
સમાપન કથન નેરેશન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.